આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે મિત્રો, હવે પ્રસ્તુત છે આજના સમાચાર. પોતે અવારનવાર વ્યક્ત કરેલા વિશ્વાસ અને ગયા શનિવારે મતદાનનો છેલ્લો તબક્કો પૂરો થયો એ પછીના લગભગ તમામ એક્ઝિટ પોલના વર્તારક કરતાં ઓછી બેઠકો મળી હોવા છતાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને ત્રીજી સરકાર મળશે. 18મી લોકસભાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું એ પછી મંગળવારે સાંજે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ભાજપ અને એના સાથી પક્ષોનું ગઠબંધન એટલે કે NDA નવી સરકાર બનાવશે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી પહેલા એવા નેતા હશે જે સતત ત્રીજી વાર ભારતનો સર્વોચ્ચ રાજકીય હોદ્દો ગ્રહણ કરશે. જવાહરલાલ નહેરુ 1952, 1957 અને 1962ની લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા. એ પછી નરેન્દ્ર મોદી આ વિક્રમની બરોબરી કરશે. અલબત્ત અબ કી બાર 400 પાર એવું એમનું સ્વપ્ન સાકાર થયું નથી. ભાજપ અને એના સાથી પક્ષોને 543માંથી 296 બેઠક જ મળી શકી છે. એ સામે કોંગ્રેસ પ્રણીત વિપક્ષી સંગઠને 231 બેઠક જીતી છે. ભાજપનો પોતાનો સ્કોર 241 બેઠક પર અટકી ગયો છે. વર્ષ 2014માં પહેલીવાર ભાજપે એકલ પંડે લોકસભામાં બહુમતી માટે જરૂરી એવી 272 બેઠકો જીતી હતી. તો 2019માં તો ભાજપે એકલે હાથે જ 303 બેઠકો અંકે કરી હતી. એ સામે આ વખતે ભાજપને ખાસું નુકસાન સહન કરવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉત્તરપ્રદેશના વારાણસી મતદારસંઘમાંથી સતત ત્રીજી વાર ચૂંટાયા છે. જોકે આટલી બે વખત કરતા એમની પોતાની સરસાઈ પણ ઘટી છે. આ વખતે મોદી 1.5 લાખ કરતા વધુ મતનું માર્જિન મેળવી શક્યા છે, જે વર્ષ 2014માં 3 લાખથી પણ વધુ હતો. ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં એમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના સોનલબેન પટેલને 7,44,000 મતથી પરાજય આપ્યો છે. જોકે ગુજરાતમાં સૌથી મોટા માર્જિનથી જીતવાનો રેકોર્ડ સતત બીજી વાર ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના નામે નોંધાયો છે. નવસારી મતદારસંઘમાંથી પાટીલે 7,88,000 મતથી એમના હરીફ ઉમેદવારને હરાવ્યા છે. અલબત્ત દેશમાં સૌથી વિક્રમી વિક્ટરી માર્જિન ચડ્યો છે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને નામ. મધ્યપ્રદેશના વિદિશા મતદારસંઘમાંથી ચૂંટણી લડનારા શિવરાજસિંહે એમના હરીફ ઉમેદવાર કરતા 8,21,408 મત વધુ મેળવ્યા છે. અમિત શાહ ઉપરાંત ભાજપના જે કેન્દ્રીય પ્રધાનો ચૂંટણી જીત્યા છે એમાં મુખ્ય છે રાજનાથસિંહ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નીતિન ગડકરી, દેવુસિંહ ચૌહાણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર, ભૂપેન્દ્ર યાદવ વગેરે. આ સામે ભાજપ માટે સૌથી આઘાતજનક સમાચાર રહ્યા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના પરાજયના. ઉત્તરપ્રદેશના અમેઠી મતદારસંઘમાંથી સ્મૃતિ ઈરાનીની કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્મા સામે હાર થઈ છે. કિશોરીલાલ શર્મા લાંબા સમયથી અમેઠીમાં ગાંધી પરિવારના ઉમેદવારના ઇલેક્શન એજન્ટ તરીકે ફરજ બજાવે છે. આ વખતે રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડવાનું ઠેરવતા કોંગ્રેસે શર્માને જ ઉમેદવારી આપી હતી અને શર્મા આ બેઠક જીતી પણ ગયા. રાહુલ ગાંધીની વાત કરીએ તો એમણે રાયબરેલી ઉપરાંત કેરળના વાયનાડ એમ બંને મતદારસંઘમાંથી જીત મેળવી છે. કોંગ્રેસના ઓર એક વરિષ્ઠ નેતા શશી થરૂર પણ કેરળમાંથી ચૂંટાઈ આવ્યા છે. અને હવે વાત કરીએ કેટલાક મહત્વના રાજ્યોની, જેમાં શરૂઆત ગુજરાતથી. ગુજરાતમાં ભાજપે 26માંથી 25 બેઠક જીતી છે અને એના 10થી વધુ ઉમેદવારોએ તો 3 લાખથી વધુના તફાવતથી વિજય મેળવ્યો છે. જોકે ભાજપ આ વખતે એક બેઠક માટે 100% વિજયની હેટ્રિક ચૂકી ગયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કોંગ્રેસના ગનીબેન ઠાકોરે રસાકસી બનેલી ચૂંટણીમાં ભાજપના રેખા ચૌધરીને પરાજય આપ્યો છે. છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ચૂંટ્યો નહોતો, પરંતુ આ વખતે બનાસની બેન તરીકે ઓળખાતા ફાયરબેન્ડ નેતા ગેનીબેને કોંગ્રેસ માટે લોકસભામાં ખાતું ખોલ્યું છે. ગુજરાતમાં એક તબક્કે બનાસકાંઠા ઉપરાંત પાટણ, આણંદ, જામનગર અને જૂનાગઢમાં પણ કોંગ્રેસના ઉમેદવારો ભાજપ કરતા આગળ હતા, પરંતુ મતગણતરી આગળ વધતી ગઈ એમ એ ઉમેદવારો પાછળ ધકેલાતા ગયા અને બસ એક ગેનીબેને જ કોંગ્રેસની આશા જીવંત રાખી. ગુજરાતમાં વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાઈ હતી અને પાંચે પાંચ બેઠક ભાજપે જીતી લીધી છે. એમાં પોરબંદરના મૂળ કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયા મુખ્ય છે. મોઢવાડિયા થોડા મહિના અગાઉ જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પછી મહારાષ્ટ્ર પર આવીએ. ભાજપને આ રાજ્યમાં બહુ મોટો ફટકો પડ્યો છે. છેલ્લી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને એના સાથી પક્ષ અવિભાજિત શિવસેનાએ 48 માંથી 41 બેઠક જીતી હતી, પરંતુ આ વખતે ભાજપ અને એના સાથી પક્ષો 48 માંથી 18 બેઠક જ જીતી શક્યા છે. મુંબઈમાં તો ભાજપને ફાળે ફક્ત એક જ બેઠક આવી છે, એ છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની. મુંબઈમાંથી ભાજપના એકમાત્ર ગુજરાતી ઉમેદવાર મિહિર કોટેચા ચૂંટણી હારી ગયા છે. મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં જોઈએ તો ભાજપને થયેલું નુકસાન કોંગ્રેસ તથા ઉદ્ધવ ઠાકરે પ્રણીત શિવસેનાને ફળ્યું છે. શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસે પણ 12 માંથી બેઠક જીતવા ઉપરાંત અન્યત્ર સારો દેખાવ કર્યો છે. એકંદર મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી ઇન્ડિયા એલાયન્સને 48 માંથી 29 બેઠક મળી છે. 12મીમાં શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે પવારના ભત્રીજા બહુ સુનેત્રા ચૂંટણી લડ્યા હતા, પરંતુ નણંદ ભુજયની સ્પર્ધામાં નણંદ સુપ્રિયા સુળેનો 1 લાખ કરતાં વધુ મતે વિજય થયો. મહારાષ્ટ્રની જેમ જ ભાજપને ભારે પડ્યું ઓર એક રાજ્ય, એટલે ઉત્તરપ્રદેશ. લોકસભામાં સૌથી વધુ સીટ ઉત્તરપ્રદેશની જ છે. આ રાજ્યની 80માંથી 78 બેઠક પર ભાજપે પરાજય ભોગવવાનો વારો આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષે 37 તો કોંગ્રેસે 5 બેઠક જીતી છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને એમના પત્ની ડિમ્પલ બંને ઉત્તરપ્રદેશમાંથી ચૂંટણી જીત્યા છે. ભાજપના 2 ટાઈમ MP હેમામાલિની મથુરામાંથી ફરી એકવાર ચૂંટાઈ આવ્યા છે. જોકે સ્મૃતિ ઈરાની ઉપરાંત ભોજપુરી ફિલ્મોના અભિનેતા દિનેશ કુમાર નિરૂવા ભાજપને સફળતા અપાવી શક્યા નથી. નવાઈની વાત તો એ છે કે જે રામ મંદિર નિર્માણના નામે ભાજપે હિન્દુ મત જીતવા પ્રયાસ કર્યો હતો, એ અયોધ્યાની બેઠક પર સુદ્ધા ભાજપે પરાજયનું મોં જોવાનો વારો આવ્યો છે. એકંદર ચૂંટણી ચિત્ર જોઈએ તો ભાજપે કુલ 241 બેઠક જીતી છે. બીજા નંબરે છે કોંગ્રેસ. છેલ્લી 2 ચૂંટણીમાં 50-55 બેઠક સુધી સીમિત રહેલા કોંગ્રેસ પક્ષે આ વખતે પ્રમાણમાં ઘણો સારો દેખાવ કરી 99 બેઠક જીતી છે. કોંગ્રેસના સાથી સમાજવાદી પક્ષે 37 તો DMK 22 બેઠક જીતી છે. આમ આદમી પાર્ટીને ફાળે 3 બેઠક ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસે ઇન્ડિયા એલાયન્સથી દૂર રહી એકલે હાથે બંગાળની ચૂંટણી લડી અને એણે 29 બેઠક જીતી લીધી છે. જોકે ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ ઇન્ડિયા એલાયન્સની સાથે જ રહેવાનું જણાવ્યું છે અને તૃણમૂલ સાથે ઇન્ડિયા એલાયન્સનું સંખ્યાબળ થયું છે 231 બેઠક. આ સામે ભાજપ પ્રણીત NDA મોરચાએ 296 બેઠક હસ્તગત કરી છે, તો અપક્ષ અને અન્ય પક્ષોના ભાગે 16 બેઠક આવી છે. ભાજપે એના સાથી પક્ષો મુખ્યત્વે નીતીશકુમારના જનતા દળ યુનાઇટેડ તથા ચંદ્રબાબુ નાયડુના તેલુગુ દેશમના અપેક્ષિત સહકારની ગણતરી રાખીને 3 મુદત માટે સરકાર બનાવવાની ઘોષણા કરી છે. આ બંને પક્ષના આગેવાનો આજે દિલ્હી પહોંચી રહ્યા છે. એ પછી ભાજપ તરફથી રાષ્ટ્રપ્રમુખને વિધિવત પત્ર લખી સરકાર રચવા દેવાની ભલામણ કરવામાં આવશે. લોકસભામાં સૌથી વધુ બેઠક ભાજપને મળી છે અને તેલુગુ દેશમ તથા જનતા દળ યુનાઇટેડ સાથે ચૂંટણી પહેલાથી એનું ગઠબંધન છે, એ હકીકત છે. અને એટલે જ સ્વાભાવિક છે કે રાષ્ટ્રપ્રમુખ સરકાર બનાવવા ભાજપને જ પહેલું આમંત્રણ આપે. મંગળવારે એક તબક્કે એવી શક્યતા વ્યક્ત થઈ રહી હતી કે કોંગ્રેસ અને એના સાથી પક્ષો નીતીશકુમાર તથા ચંદ્રબાબુ નાયડુને સાધીને આ બંને પક્ષના 28 જેટલા નવનિર્વાચિત સભ્યોને પોતાની તરફ સેરવી લેશે અને સરકાર રચવા દાવો કરશે. આ શક્યતા ઊભી ન થાય એ માટે ભાજપે નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ પાસે એવા નિવેદન બહાર પાડાવ્યા છે કે બંને ભાજપની સાથે જ છે. મિત્રો, અહીં એ પણ ઉલ્લેખ કરવો રહ્યો કે આંધ્રપ્રદેશમાં તો ભાજપ અને તેલુગુ દેશમ લોકસભાની સાથે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ સમજૂતી કરીને લડ્યા હતા અને જીત્યા પણ છે. આ યુતિએ આંધ્રપ્રદેશ વિધાનસભાની 175માંથી કુલ 130 બેઠક જીતી લઈ માતબર બહુમતી મેળવી છે. બીજી બાજુ ભાજપે એકલે હાથે ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીતી છે. ઓડિશા વિધાનસભાની 147માંથી ભાજપે 83 બેઠક જીતી છે. પૂર્વના આ રાજ્યમાં પહેલીવાર ભાજપ સરકાર બનાવશે, તો અરુણાચલમાં તો ભાજપે સતત 3 વાર બહુમતી મેળવી છે. અલબત્ત ઈશાન ભારતના ઓર એક રાજ્ય સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ, એમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. મિત્રો, ચૂંટણી પરિણામમાં આટલી મોટી ઉથલપાથલ થાય અને એનું પરિણામ શેરબજાર પર અસર ના પાડે એવું તો કેમ થાય? શનિવારે મતદાનનો છેલ્લો તબક્કો પૂરો થયો અને એ પછી બહાર આવેલા લગભગ બધા જ ચૂંટણી સર્વેક્ષણો ભાજપને જંગી બહુમતીની ધારણા વ્યક્ત કરી, એટલે સોમવારે શેરબજાર જબ્બર ઉચકાયું હતું. આશરે 2,500 પોઈન્ટના ઉછાળા સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76,000 પોઈન્ટની પણ ઉપર પહોંચી ગયો હતો. જોકે મંગળવારે શેરબજાર ખુલ્યું અને ભાજપને સ્પષ્ટ બહુમતી મેળવવાના ફાંફા છે એવા વાવડ સ્પષ્ટ થઈ જતા બજાર એક તબક્કે 6,500 પોઈન્ટ જેટલું ખાબક્યું હતું. કોઈ એક દિવસમાં શેરબજારે આટલી પછડાત ખાધી નથી. મંગળવાર બપોર પછી માર્કેટ ભાજપના નબળા દેખાવનો આંચકો પચાવી થોડું ઉપર આવ્યું અને 72,000 પોઈન્ટની આસપાસ બંધ રહ્યું. ગુરુ કે શુક્રવારે નવી સરકારની રચનાની ગતિવિધિ થાય એ સાથે શેરબજાર હજી થોડી રિકવરી કરે એવી ધારણા છે.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.